તારીખ 18/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 812-815 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 398
આજે મંગળવાર વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મનુષ્યોને પણ સત્પુરુષનો યોગ અથવા સત્સમાગમ આધારભૂત છે એમાં તો પછી સામાન્ય ભૂમિકાને પામેલાને સત્સમાગમ અને સત્પુરુષનો યોગ આધારભૂત હોય એમાં કાંઈ વિશેષ વિચારવાનું વિશેષપણે લક્ષ દેવા યોગ્ય આ એક વાત છે, એક મહત્વપૂર્ણ વાત છે કે સંગ જોઈ વિચારીને કરવો, ગમે તેનો સંગ કરવો નહીં અથવા કુસંગ કરવો નહીં. જો જીવ કુસંગ કરે તો ક્યાં ને ક્યાં ચાલ્યો જાય છે તેવું એને મુમુક્ષુ થવા છતાં, મુમુક્ષુ હોવા છતાં દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની વિરાધનાના પરિણામમાં આવી જવાનું કારણ કુસંગ છે. જો કે ત્યાં મનુષ્યતા રહેતી નથી પણ કહેવાતી મનુષ્યતા ત્યાં હોય. દેવગુરુ શાસ્ત્રનો કોઈ પ્રસંગ હોય કે કોઈ પણ જ્ઞાની ધર્માત્મા વિષય પ્રસંગ હોય તેના વિરુદ્ધ વિરાધનાના પરિણામ થવામાં જીવને કુસંગ જેવો બીજો કોઈ પ્રતિબંધ નથી, નુકસાનકારક કોઈ બીજું કારણ નથી. શું મુમુક્ષુએ આ મહત્વપૂર્ણ વાતને ખૂબ ગંભીરતાથી વિચારવા યોગ્ય અહીંયા તો કૃપાળુ દેવ વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મનુષ્યની વાત કરે છે, એટલે સમર્થ વાત કરે છે. નીચેના વાળાને તો એ વાત આપોઆપ લાગુ
પડી જાય.
આધારભૂત છે, વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષનો યોગ એટલે કે સત્સમાગમ આધારભૂત છે એમાં સંશય નથી, એમાં શંકા કરવા જેવો વિષય નથી. એમાંથી અનર્થિત એ નીકળે છે કે કોઈ પણ કક્ષાના કોઈ પણ યોગ્યતાવાળા મુમુક્ષુએ અસત્સંગને કુસંગથી બચવા માટે સાવધાન રહેવું જોઈએ. નહીંતર સર્પ એકાદ વખત કરડે ને મરી જવાય, પણ આ કુસંગ કરડેલો કેટલી વખત જન્મ મરણ કરાવે એનો કોઈ હિસાબ નીકળે એવું નથી. સર્વશાસ્ત્રોમાં આ કુસંગનો ઉચ્ચાર કર્યો છે. મહાત્માઓએ, શાસ્ત્રકારોએ, સંતોએ, અનુભવી પુરુષોએ પોતાના અનુભવથી આ કુસંગને ઉચ્ચાર્યું છે. જ્ઞાન રાખજો ત્યાં કુસંગ થાય ને, અને સત્સંગમાં રહેવાનો નિરંતર પ્રયત્ન કરજો. એ તમને આધારભૂત છે. તમારી મેળે આગળ જવા જશો તો ત્યાં મુશ્કેલીમાં મુકાશો, ખબર પડશે કેમ કે તમે અહીંયા છો. રસ્તા છો નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો યોગ બનવાથી નિવૃત્તિમાં રહેવા, પ્રવૃત્તિ તો અસત્સંગ છે, સંસારની પ્રવૃત્તિ તો અસત્સંગ છે, અને તેમાં કુસંગ થવાની વિશેષ પરિસ્થિતિ ઊભી છે. એટલે બને ત્યાં સુધી જીવે પ્રવૃત્તિ છોડીને આત્મકલ્યાણના હેતુથી નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો વિચાર કરવો, પ્રયત્ન કરવો અને સેવો નિવૃત્તિ દ્રવ્ય નિવૃત્તિ ક્ષેત્ર નિવૃત્તિ કાળને નિવૃત્તિ ભાવને સેવા તો ઉત્તરો ઉત્તર ઉત્તરની ભૂમિકાની પ્રાપ્તિ થઈ શકે. અથવા સત્સંગનો અવકાશ વિશેષ છે. નિવૃત્તિ હોય તો સત્સંગનો અવકાશ વિશેષ રહે છે, પ્રવૃત્તિ હોય તો સત્સંગનો અવકાશ રહેતો નથી. નિવૃત્તિમાન ભાવ પરિણામ થવાને નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્રને કાળવાનું એ નિમિત્ત છે. એના પોતાના નિવૃત્તિમાન પરિણામ થાય, ભાવ પરિણામ થાય છે માટે નિવૃત્તિમાન દ્રવ્ય નિવૃત્તિ ક્ષેત્ર અને નિવૃત્તિ કાળ દિવ્ય પ્રાપ્ત કરવા નિવૃત્તિ ભાવ માટે અંતર નિવૃત્તિ થવા છે, બાહ્ય નિવૃત્તિ ઉપકારી છે એમ કે અંતર નિવૃત્તિ થવા છે, બાહ્ય નિવૃત્તિ સાથે ઉપકારી છે. સુદશાન વગરના આ જીવને શું કીધું, ભાન વગરના આ જીવને, સુદશાન વગરના જીવને એટલે કાંઈ એને આત્મકલ્યાણ કેમ થાય એનું ભાન નથી એવા જીવને કોઈ પણ યોગથી શુભેચ્છા કલ્યાણ કરવાની ઈચ્છા પ્રાપ્ત થાય અને નિષ્પ્રભ પરમ પુરુષનો યોગ બને તો જ આ જીવને ભાન આવવું યોગ્ય છે. ત્યારે ભાન વગરના જીવને ભાન આવે એમ કહેશે કે એવો કોઈ યોગ થાય કે જેથી એની શુભેચ્છા થાય. શુભેચ્છા થાય એટલે શું, સારી ઈચ્છા થાય કે હું મારા અવગુણનો નાશ કરું, મારા ગુણ પ્રગટાવું, અથવા મારા આત્માનું કલ્યાણ કરવું એવી ઈચ્છા પ્રાપ્ત થાય. મારે મારું આત્મકલ્યાણ કરવું છે એવી ઈચ્છા એને પ્રાપ્ત થાય, અને એવી ઈચ્છા પ્રાપ્ત થાય સાથે સાથે એને નિષ્ક્રો પરમ પુરુષનો યોગ બને, નિષ્ક્રહી જ્ઞાનીનો યોગ બને. જ્ઞાની નિષ્ક્રહી હોય એટલે કે ત્યાગી હોય, વિદ્વાન હોય પણ સ્પૃહાવાન હોય, તો તેનો યોગ આત્મકલ્યાણ માટે ઉપકારી નથી. શું કેવું છે આ માટે? અમે પૂછવું નીકળે છે કે જેને સ્પૃહા હોય, કાંઈ પણ એનાથી પ્રાપ્ત કરવાની આશા અભિલાષા હોય, તો યુવાનો યોગ આત્મકલ્યાણની ભાવનામાં અનુકૂળ પડતો નથી. કેમ? કે એને આત્મકલ્યાણમાં બાધક વાત બે ભરત પણ એ કહી નહીં શકે, એને ભડકન આવી જશે એટલે અચકાટ આવી જશે. તો આને ખોટું લાગશે, તો આને આમ કહેવા જતાં આમ લાગશે, તો અને આપણે રાજી રાખીએ એવું બોલીએ તો એવી પરિસ્થિતિ વિશે આ વ્યર્થ મળે. નિષ્પ્રય પુરુષો છે એ કેવળ આત્મકલ્યાણ અર્થે વાત કરે છે, અને તેવી વાત કહેતા પ્રતિકૂળતા પેલાને લાગે, અનુકૂળ ન લાગે, અણગમતી વાત હોય તો પણ જે સત્ય છે અને જે આત્મકલ્યાણમાં નિમિત્તભૂત છે એ જ વાત કરશે, બીજી વાત નિષ્ફળ પરમ પુરુષનો યોગ બને, અને આ જીવને આત્મકલ્યાણની ઈચ્છા હોય. બે વાત ભેગી, પોતાની તૈયારી ન હોય ને યોગ બને, અને જો પોતાને આત્મકલ્યાણની ઈચ્છા થાય એ વખતે કોઈ નિષ્ફળ જ્ઞાની પુરુષનો યોગ બને, પરમ પુરુષનો યોગ બને, તો આ જીવને પોતાના સ્વરૂપનું ભાન આવે, અથવા એને આત્મકલ્યાણ કેવી રીતે કરવું એવી શુદ્ધ સ્થાન આવે. તો સૂજે શુદ્ધ સ્થાન આવે એટલે એને સૂજે કે આ રીતે હું મારું આત્મકલ્યાણ કરું. યુગમાં સત્શાસ્ત્ર અને સદાચારનો પરિચય કર્તવ્ય છે. એવા યુગમાં ત્યારે તે યુગમાં, તે યુગમાં એટલે સત્પુરુષનો યુગ હોય ત્યારે સત્શાસ્ત્રનો પરિચય કરવો અને સદાચારમાં રહેવું, સદાચાર ક્યારે છોડવો પરિચય કર્તવ્ય છે, અવશ્ય કર્તવ્ય છે. સંબોધભાઈને જેને પત્ર લીધો છે એ સામાન્ય મનુષ્ય છે, તો કે ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુ હોય એને પણ સત્સમાગમ આધારભૂત છે. તો તમારે તો સમજી લેવું કે તમે એટલો સત્સમાગમમાં રહેવું, અને એ સત્સમાગમમાં રહેવા માટે નિવૃત્તિ માંતર ક્ષેત્ર કાળ ભાવને ઉપાસતા, પ્રવૃત્તિમાં બહુ પડી જશો તો પણ તમે સત્સંગ માટે તમને સમયનો અવકાશ રહેશે. એક તો સમયનો અવકાશ નહીં રહે, અને બીજું તમારા પરિણામમાં પ્રવૃત્તિનો રસ હશે એ પણ તમને આત્મકલ્યાણના રસના ભાવનાનો રસ ઉત્પન્ન થવા દે છે. કેમ કે એ વિરુદ્ધ રસ છે, સંયોગોનો રસ તે વિરુદ્ધ રસ છે, અસંગ તત્વથી એ વિરુદ્ધ રસ છે. તેથી એ રસ તીવ્ર થવાથી આત્મકલ્યાણની ભાવના મળી પડી જાય છે, અને એ દિશામાં હું પ્રગતિ કરી શકતો નથી. બહુ સરસ શિખામણ આપે છે કે ભાઈ આત્મકલ્યાણની ઈચ્છા થઈ છે તો તું નિવૃત્તિ લઈને સક્ષમ છો, આટલું કરતો તો આત્મકલ્યાણની દિશામાં જરૂર કાંઈ ને કાંઈ પ્રગતિ કરી શકે. આ એક સંક્ષેપમાં ટૂંકામાં ટૂંકી શિખામણ છે. શ્રી ડુંગરાજનું આયુ છે
સદાચાર જયારે વારંવાર વારંવાર સદાચાર મોક્ષ શું છે? સદાચાર
ભૂમિકાને છોડીને હોવા જોઈએ. પોતાની મર્યાદા બહાર જઈને કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ.
ખાનપાન
રહેણી કરણી અને પરસ્પર નો વ્યવહાર, કોઈની સાથે નો પણ
વ્યવહાર,
એમાં ગણે કેમ ચાલે? કેમ કે આપણે તો નિશ્ચય નું કામ છે. બહુ શરૂઆત માં લખ્યું છે, સદાચાર પવિત્રતાનું મૂળ છે. સદાચાર પવિત્રતાનું મૂળ છે. પુષ્પમાળા લખ્યું છે ને, એમાં ક્યાંથી વાત લખી છે? ત્રિપણ પવિત્રતાનું મૂળ સદાચાર છે. પવિત્રતાનું મૂળ સદાચાર છે. આ બહુ શરૂઆત છે. આ વિષય ઉપર ખ્યાલ છે, એનું ધ્યાન છે. પવિત્રતા જો તારે પ્રગટ કરવી છે ને, મોક્ષ માર્ગની પવિત્રતા પ્રગટ કરવી છે ને, તો તારો સદાચરણ તો ઓછામાં ઓછું હોવું જ. પાંચમું છે, પાંચમું છે, પુષ્પમાળાનો 53 નંબરનો બોલ છે. પવિત્રતાનું મૂળ ભલે સેંકડો વાત કરવી હોય, પણ અમુક વાત તો છોટી જવી જોઈએ. આ વાત ક્યાંક લખી છે, ભલે નંબર યાદ ન રહે, પણ આ વાત ક્યાંક લખી છે.
દયા શાંતિ સમતા ક્ષમા
નૈતિક જીવનની પણ ઘણી વાત હતી. વિશેષ વાત તો એમને એવી લીધી, કોઈ પણ નવો માણસ પરિચયમાં આવે, એ છાપ લઈને જાય કે આ મોક્ષનું કોઈ મહાપુરુષનો યોગ થયો લાગે
લાગે,
એને લઈને બીજા માણસ કરતા જુદો પડે છે, એવું એનું વ્યવહારિક આચરણ. ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આખું રાખવું કરી દે છે. વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થોડી દુર્લભ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થોડી દુર્લભ છે. આ જીવના પરિણામમાં મોક્ષ જીવના પરિણામમાં ચઢ ઉતર થાય છે. પરિણામ ઘડી સારા થાય છે, ઘડી બગડે છે, ઘડી સારા થાય છે, ઘડી બગડે છે. તો ઉપરની ભૂમિકામાં પણ આવું બને છે. ઉપરની ભૂમિકામાં પણ આવું બની જાય છે. વિશેષ મોક્ષ હોય એને પણ એવું બની જાય છે. સામાન્ય વાળાને તો કઈ ઠેકાણું ન રહે, બનવા જેવું છે. પણ ઉપરની ભૂમિકામાં પણ કોઈ એવા અવકાશ પ્રાપ્ત થઈ કે એવા કોઈ સંયોગ વિયોગ અનેક પ્રકારના ફેરફારો થાય છે હૃદયની અંદર, કે જેને લઈને અનાદિ જે પોતાની પ્રકૃતિ છે, વાસના એટલે શું છે કે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ જોર કરી જાય છે. કોઈને કોઈ પ્રકૃતિ છે, કોઈને કોઈ પ્રકૃતિ છે, કોઈને કોઈ પ્રકૃતિ છે, જોર કરી જાય છે. અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે, મૂંઝાઈ જાય છે. ત્યાં એ જીવ શું થાય છે, મૂંઝાઈ જાય છે. એને આગળ વધવું છે, આગળ વધી શકતો નથી. અને આગળ તો વધી શકતો નથી, પણ એની વર્તમાન ભૂમિકા છે એ પણ સાચવી શકતો નથી. એનાથી નીચે જવું પડે છે. ત્યારે એને બહુ દુઃખ થાય છે. કોને બહુ દુઃખ થાય છે? જેને આત્મકલ્યાણ કરવું છે એને દુઃખ થાય છે. આત્મકલ્યાણની ભાવનાવાળા મનુષ્ય જીવને પણ એક ધારા પરિણામ ચડતી શ્રેણી ના રહે એવું બધું એને પણ પરિણામમાં ચડ ઉતર ત્યાં કરે. પોતાના પરિણામનું અવલોકન કરતો હોય એને જ ખબર પડે, બીજાને તો ખબર પડે પણ નહીં કે શું થઈ ગયું, એ ક્યાં વિયોગ ગયો એને ખબર પડે. પણ જેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે અને આત્મકલ્યાણ કરવા માટે જેને અવલોકન પણ ચાલે છે એને ખ્યાલ આવે છે કે કોઈ કોઈ વાર પ્રકૃતિનું જોર એવું થઈ જાય છે, બારમા ઉદય એવા ભરતા આવી જાય છે, એવું પ્રકૃતિનું જોર થઈ જાય છે કે આ જીવને આકુલતા થઈ જાય છે અને એને એમ લાગી જાય છે કે હવે આગળ નહીં વધી શકાય, હારી જાય છે. શું એ શિક્ષાર્થને હારી જાય છે. ઘરે રે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ દુર્લભ છે. કેમ કે વર્તમાન ભૂમિકામાં પણ શકી શકાતું નથી એવી પરિસ્થિતિ થઈ જાય છે. પોતાના પરિણામ તપાસતો હોય એને હજી આટલી ખ્યાલ આવે કે હું આગળ વધી શકતો નથી અને મારી વર્તમાન સ્થિતિમાં પણ ટકી શકતો નથી અને મારા પરિણામ નીચે ચાલ્યા અમારી દેખાય. એવા અસંખ્ય અંતરાય પરિણામ વિજ્ઞાન કપાસથી થાય. હજી તો પ્રકૃતિને વશ થઈ જાય છે ત્યાં ભેદ વિજ્ઞાન પ્રકાશિત કરે છે. ભેદ વિજ્ઞાન તો અત્યંત આત્મકલ્યાણની ભાવના હોય અથવા પરિપૂર્ણ સિદ્ધિનું ધ્યેય અને લક્ષ્ય હોય, મોક્ષાર્થી થયો હોય એ ભેદ વિજ્ઞાન કરે છે. મોક્ષાર્થી થાય છે 17-18 ગાથામાં મોક્ષાર્થી લીધો એ ભેદ વિજ્ઞાન કરી શકે છે. મોક્ષાર્થી ન હોય તો ભેદ વિજ્ઞાન કરી શકતો વિકલ્પ કરે ભેદ વિજ્ઞાન નથી. શરીર જુદું છે, આત્મા જુદો છે, જ્ઞાન જુદું છે ને રાગ જુદો છે, વિકલ્પ કરે એ કોઈ ભેદ વિજ્ઞાન નથી. શું કહે છે? એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. આગળ લીધા પછી પણ અંતરાયો ઉભા થાય પોતે ઉપર ઉપરની ભૂમિકામાં જવા માગે તો થઈ શકે નહીં એમ બને છે. તો પછી શુભેચ્છાદી ભૂમિકા એમ બને એટલે સાધારણ મોક્ષને એવું બને એ કાંઈ આશ્ચર્યકારક નથી. ઉત્કૃષ્ટ મોક્ષને પણ એમ બને તો પછી સાધારણ મોક્ષને એવું બને એ કાંઈ મોટી વાત નથી. એને તો અંતરાયના ઘણા પ્રકારના મોક્ષ થવા યોગ્ય છે.
અંબાલાલભાઈ પોતાના પરિણામ નિવેદન કરે
છે. કોઈ વાત એવી લાગે છે કે અંબાલાલભાઈએ પિતાના પરિણામનું નિવેદન કર્યું છે એની સામે આ લખાણ લીધું લાગે છે. ઉપરની ભૂમિકામાં પણ આવું બને છે તો સાધારણ ભૂમિકાવાળાને તો ક્યારે ગડબડ થઈ જાય પરિણામની એ કહેવું મુશ્કેલ છે. એ કંઈ આશ્ચર્યકારક વાત નથી. એવા અંતરાયથી ખેલ નહીં પામતા. હવે એવી એવો આ એક રોગનું નિદાન કર્યું છે અથવા રોગનું વર્ણન કર્યું. આ પ્રકારની ગડબડ થાય પરિણામમાં પરિણામનો રોગો તો તેવા અંતરાયથી ખેલ નહીં પામતા. આત્માર્થી જીવે પરમાર્થ દ્રષ્ટિ કરવી અને સુવીરપણો રાખવું શું કરવું. આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને સુરવીરપણો રાખવું. પરમાર્થ દ્રષ્ટિ કરવી એટલે આત્મકલ્યાણની દ્રષ્ટિ વિશે જોર કરવી. મારું આત્મકલ્યાણ વિશેષે કરીને કેમ થાય એ દ્રષ્ટિકોણનો નિશ્ચય કરવો અને હારી જવું નહીં પણ સુરવીરપણો રાખવું. એમ હારીને જવું જલ્દી આપણા પરિણામ બગડી જાય છે. આમાં આપણા પરિણામ બગડી જાય છે. આમાં આપણા પરિણામ બહુ બગડી જાય છે. હારી લેવું શરીર પણ રાખવું જરા જોર કરવું એમ કે. અને એવા વખતે હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવું. શું કરવું એ વખતે હિતકારી દ્રવ્ય ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન પોતાને હિત થાય એવા સત્સંગમાં જવું, એવા ક્ષેત્રમાં જવું. યોગ એટલે એવા સત્સંગમાં જવું અને દ્રવ્ય ક્ષેત્ર બી એટલે એવા ક્ષેત્રમાં જવું કે જેથી આત્માને હિત થાય એવી ચર્ચા, એવી વાર્તા, એવું વાતાવરણ જ્યાં હોય એ પ્રકાર કરવો. તત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હટ કરીને પછી એ વખતે તત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત એ વખતે હઠ કરવાની ચીજ થઈ જાય. સામાન્યપણે મોક્ષ માર્ગમાં પરિણામની સહજતાનું અનુમોદન કરવામાં આવ્યું છે. કૃત્રિમતા અને હઠનું અનુમોદન કરવામાં આવતું નથી. પણ વિશેષપણે કોઈ એક તબક્કે હઠ કરીને પણ કરવું એમ કહેવામાં આવે છે. આવી વાત પરિણામને નીચે જતા અટકાવવા માટે, નીચે પડતા અટકાવવા માટે હઠ કરીને પણ ટીંગાઈ જવું ઉપર એમ કહે છે. બહુ સારી વાત કરે છે. ભાવનું તો પ્રધાનતા છે. ભાવનું તો પ્રધાનતા છે. ભાવ અર્થે દ્રવ ક્ષેત્ર કાળની વાત છે. તત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. કુવિચારમાં જતું હોય, અવિચારમાં જતું હોય તો હઠ કરીને પણ સદવિચારમાં શાસ્ત્રનો આધાર લઈને પણ પ્રવેશ થવો. એમ શું છે કે એ વખતે પરિણામમાં અશુદ્ધિની તીવ્રતા થાય છે. જ્યારે પરિણામ નીચે ચાલ્યા જાય છે ત્યારે અશુદ્ધિની મલિનતા વધી જાય છે. એ મલિનતા રોકવા અર્થે મંદ કષાયમાં પણ આવવું પડે તો હઠ કરીને આવવું. પછી તમે સૂચશે કે આમાં મંદ કષાય પણ થોડી નિશુદ્ધિમાં આવવા દેવું છે. એ ભૂલ સામાન્ય વાત એ છે. પણ કોઈ એક તબક્કે એટલે આવા તબક્કે જ્યાં પરિણામમાં અંતરાયો ઊભા થઈને પરિણામ નીચે ચાલ્યા જતા હોય ત્યાં હટ કરીને પણ પરિણામને વાળવા.
જ્યાં સુધી તે સંસારગત વાલક અસંસારગત વાલક ને સંસાર આ જીવને અનાદિથી વાલો થઈ ગયો છે એના બદલે એને મોક્ષ વાલો થવો જોઈએ. અસંસાર જે એટલે મોક્ષ છે, વાલકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરીને, એટલે ખચિત કરીને એટલે ચોક્કસપણે અવશ્ય કરીને અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. ત્યાં અપ્રમતપણે એટલે હઠ કરીને પણ પુરુષાર્થ કરવો એમ કે છે. સંસારને વાલો ન થવા અર્થે હઠ કરવી એમાં વાંધો નહીં થાય, ક્યાં હઠ કરવામાં વાંધો નથી. બોલો પુરુષાર્થ, સહજ પુરુષાર્થ તો છે નહીં અહીંયા, હજી મુમુક્ષુની ભૂમિકા છે એટલે સહજ પુરુષાર્થ તો અહીંયા છે નહીં. તો હઠ કરીને પુરુષાર્થ કરવો એમ કે છે, એમાંથી એ બીજો છે. વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. યોગ્યતામાં એ સિદ્ધાંત નો પ્રયોગ ન થતો હોય અને ઉલટો પ્રયોગ થતો હોય પ્રમાદ કરવા આવશે, એ પરિણામ જે કાળે આવવાના આવશે એમ કરીને પરિણામને છૂટો દૂર આપે ત્યારે એમ ના પડે તેની તો પછી પુરુષાર્થ કરશો. મળે હઠ કરીને પણ પુરુષાર્થ કરે એમ કે શું કહેવાય, જુદા જુદા તબક્કે ઉપદેશનો પ્રકાર જુદો જુદો છે. જેમ વ્યક્તિગત રીતે જુદી જુદી યોગ્યતાએ ઉપદેશનો પ્રકાર જુદો જુદો છે, એ રીતે તબક્કાના મર્યાદિત બોધવચનને પ્રસિદ્ધ કરે છે. અને પ્રત્યેક સત્શાસ્ત્રમાં એવી કરવા આ ગ્રંથમાં એમ વાત છે કે પ્રત્યેક સત્શાસ્ત્રમાં એવી વાત આવે છે. કેટલાક શ્રીકાળે સિદ્ધાંતો હોય છે એ વસ્તુના સ્વરૂપની સાથે સંબંધ રાખે છે અને પરિણામના ઊંચા નીચા તબક્કા સાથે જ્યાં ઉપદેશનો સંબંધ છે ત્યાં અપેક્ષિત બોધ હોય છે, અપેક્ષિત ઉપદેશ હોય છે, અપેક્ષિત મર્યાદિત સિદ્ધાંતો હોય છે. આ એક ઉપદેશની પણ પદ્ધતિ અનાદિ એમ બધા જ્ઞાનીઓની એક પ્રકારે છે, બધા શાસ્ત્રોની પણ
એક પ્રકારે છે.
નીતર એકાંત થઈ જાય, નીતર એકાંત થઈ જાય અને જુદી જુદી યોગ્યતામાં કોઈ નથી એવો વિષય થઈ જાય, પણ એ તો વસ્તુ સ્થિતિ થાય નહીં. યોગ્યતા તો વિવિધ જીવોની જુદી જુદી છે. એટલે આત્માર્થી જીવે એવા અંતરાયથી ફેર નહીં પામતા. પુરુષાર્થ દ્રષ્ટિ કરવી, ત્યાં પુરુષાર્થ કરવાનું લખ્યું ને 331માં, ખચિત પુરુષાર્થ કરવો. હું અહીંયા પુરુષાર્થ દ્રષ્ટિ કરવી એમ કર્યું, તો એક જ વાત છે. અને શરીર પણ રાખવું, હિતકારી ગ્રહ ક્ષેત્ર આદિ યોગનું અનુસંધાન કરવો. ગુરુદેવના સંગઠમાં પ્રવચન થતા હોય એટલે એમ કે ક્રમ જશે તો ત્યાં જવાશે, ક્રમમાં હશે તો સંગઠ જવાનો હશે, ક્રમબદ્ધમાં નહીં હોય તો સંગઠ જવાનો નહીં થાય. દુકાને જવું હોય ત્યારે એને એમનો વિચાર આવે, ક્રમમાં હશે તો દુકાને જવાનું થશે, નીકળે ત્યારે ઘરે બેઠા છે બરાબર છે, હવે ક્રમબદ્ધની રાહ જોઈએ ક્યાં એમ નહીં કરે. પણ કરવું અને મનને સદવિચારમાં પ્રવેશિત કરવું, વટ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું, અથવા હટ કરીને પણ મનને નીચે જતું અટકાવવું, એમ કહેવાય. સદવિચારમાં પ્રવેશિત કરવું એટલે મનના પરિણામ બગડતા અટકાવવા, અને મનના દુરાત્મપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈને ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. મનના દુરાત્મપણાથી આકુળ વ્યાકુળ નહીં પામતા, મન એટલે મનના પરિણામ, એમાં આત્માથી દૂરના પરિણામ થાય છે, આત્મકલ્યાણથી દૂર જવાના પરિણામ થાય એવા પરિણામ થઈ ગયા હોય ત્યારે આકુળ વ્યાકુળ નહીં થતા ધીરજથી સદવિચારના પંથે જવાનો પુરુષાર્થ કરવો, ઉદ્યમ કરવો, એટલે પુરુષાર્થ કરવો. જો પુરુષાર્થ કરવામાં આવશે તો એ પુરુષાર્થ કરતા પુરુષાર્થનો જય થશે. શું કહે છે? કેમ કે એ તો જીવની ભાવના છે પોતાનું આત્મકલ્યાણ કરવાની, અને પછી એ પુરુષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો એ પુરુષાર્થનો હાર થતો નથી, પણ પુરુષાર્થને જય થાય. ઉદ્યમ કરતા પુરુષાર્થનો જય થઈને ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને મનમાં જે વિક્ષેપ થયો હોય તે અવિક્ષેપ પણ પ્રાપ્ત થાય છે, વિક્ષેપ મટી જાય છે. અવિક્ષેપ પણ પ્રાપ્ત થાય છે તે વિક્ષેપ મટી જાય છે, એમ કહે. આ એમની કોઈ વર્તમાન સ્થિતિ ઉપર લખાયેલો અંબાલાલભાઈ કોઈ વર્તમાન પરિણામની માનસિક સ્થિતિ લામાદોર થઈ છે અને એમને પોતાના પરિણામનું અવલોકન હોવાથી કૃપાળુ દેવને નિવેદન કર્યું છે કે મારા પરિણામ ઉપર જવાને બદલે કંઈક આ દિવસોમાં નીચે જાય છે એવા અંતરાયો ઉત્પન્ન થયા છે, મારે કરવું, કૃપા કરીને મને કાંઈક રસ્તો
ભૂતપૂર્વ માર્ગદર્શન.
યોગ દ્રષ્ટિ સમુચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તમારે આ પરિસ્થિતિમાં યોગ દ્રષ્ટિ સમુચય નામના ગ્રંથનો વારંવાર અનુપ્રેક્ષણ કરવું, એમાં પરિણામોની દ્રષ્ટિની વાત સારી લીધી, ભાવનાની વાતની અંદર સારી લીધી, ચઢ ઉપર ચઢ ઉપર દ્રષ્ટિ પરિણામની વાતમાં લીધેલી છે. યોગ દ્રષ્ટિ સમુચય આસ્થાને આસ્થાને 14મો પત્ર પણ વર્ષ 7મે પેલો લખાયેલો હતો, આ વર્ષ 14 છે પણ અંબાલા છેલ્લો પત્ર છે. શ્રી હરિભદ્ર આચાર્ય યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ સંસ્કૃતમાં રહેતો હતો, એટલે વાંચેલો, સંસ્કૃત ભણેલા નહીં પણ સંસ્કૃતનું એમને કુદરતી જ્ઞાન હતું. માગજી ભણેલા નહીં પણ માગજીનું એમને કુદરતી જ્ઞાન હતું. હિન્દી ભણેલા નહીં પણ હિન્દીનું પણ એમને જ્ઞાન હતું. એવી બીજી ઘણી ભાષાનું જ્ઞાન સતાવતાની કર્યા ત્યારે ઘણી ભાષામાં એવું દેવની ભાષા. શ્રી હરિભદ્ર આચાર્ય યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. યોગ બિંદુ નામે યોગનો બીજો ગ્રંથ પણ તેમણે રચ્યો છે, એક બીજો યોગ બિંદુ નામનો ગ્રંથ પણ એમણે રચ્યો છે. તો સ્વતાંબર શાસ્ત્રોનો પણ એમનો અધ્યયન બન્યું છે. હેમચંદ્ર આચાર્ય યોગ શાસ્ત્ર નામે ગ્રંથ રચ્યો છે. હેમચંદ્ર આચાર્ય એ શું છે કે ત્રણેયમાં યોગ શબ્દ આવે છે એટલે વાત કરે છે. બધા જુદા જુદા ગ્રંથ છે. યોગ દ્રષ્ટિ સમુચય જુદો ગ્રંથ છે, યોગ બિંદુ જુદો ગ્રંથ છે અને યોગ શાસ્ત્ર એ જુદો ગ્રંથ છે. ત્રણેયમાં યોગ શબ્દ આગળ છે, તથા ત્રણેય ગ્રંથ જુદા છે. શ્રી હરિભદ્રકૃત યોગ દ્રષ્ટિ સમુચ્ચયની પદ્ધતિએ ગુર્જર ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં શ્રી યશો વિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે અને આ દ્રષ્ટિની સજ્જા એવું નામ આપ્યું છે. એ યશો વિજયજીની કૃતિ છે અને એ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની પરથી એની રચના કરેલી છે. એના એમાં એ વાત ઉતારી છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચયની જે વાત છે એને બોધ તારતમ્ય તથા ચારિત્ર સ્વભાવનો તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશો કારણ કાઢ્યું છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું કારણ શું કાઢ્યું કે મુમુક્ષુની ભૂમિકામાં શુભેચ્છા એટલે આત્મકલ્યાણની ઈચ્છા થાય કે મારે આત્મકલ્યાણ કરવું છે, ત્યાંથી માંડીને મોક્ષમાં પહોંચે એનું પરિપૂર્ણ કલ્યાણ થાય ત્યાં સુધી વચ્ચે જેટલી ભૂમિકા આવે છે એ બધી ભૂમિકાઓમાં બોધનું તારતમ્ય એટલે કોને કેવો બોધ ક્યારે આપવો ઘટે, બોધનું તારતમ્ય શું બધાને એક સરખો બોધ લાગુ પડે નહીં એમ કહે છે. એક જગ્યાએ હક કરવાનું કહે, બીજી જગ્યાએ હકનો નિષેધ કરવાનું કહે, બધી જગ્યાએ બોધનું તારતમ્ય છે. એ શાસ્ત્રની અંદર પણ જુદું જુદું છે, એમ નથી કે શ્રીમદજીએ ખાલી બધા મોક્ષને જુદી જુદી કરી છે. શાસ્ત્ર ન કહેવાય જુદી જુદી બધા સિદ્ધાંત નથી, શાસ્ત્રોમાં પણ એ જ પદ્ધતિ છે. જે ભૂમિકાનો વિષય ચાલતો હોય એ ભૂમિકાને અનુકૂળ ત્યાં બોધ હોય, બીજા શાસ્ત્રમાં બીજા ભૂમિકાને અનુસાર એ વાત હોય. પ્રવચન સારમાં એમ કહે કે રાગ જીવનો છે, રાગ જીવનો છે, સમયસારમાં એમ કહે કે રાગ ઉદ્ગળનો છે. બે એક જ આચાર્ય પાછા આચાર્ય ફરતા નથી ત્યાં, કેમ જુદું જુદું કે છે કે ત્યાં જુદી ભૂમિકાના જીવના લક્ષમાં લીધો છે, જુદી ભૂમિકાના જીવના લક્ષમાં લીધો છે. સમયસારનું પરિશિષ્ટ લખે તો સુરતાની શક્તિ લખે અને પ્રવચનાનુસારનું પરિશિષ્ટ લખે તો સુરતાલીસ નહીં લખે. બોધનું તારતમ્ય ફરે છે દરેક જગ્યાએ, બોધનું તારતમ્ય ફરે છે. સંસારમાં રાગ જીવ નો કહે અને નિયમ સારમાં સ્થાયી કેવો જ્ઞાનની પર્યાય ને પરદ્રવ્ય પર ભાવને એ કહે તેના તે આચાર્ય પાછા વાત ત્યાં ફરે છે, બોધનું તારતમ્ય ફરે છે. અલિંગ્રહણની ગાથામાંથી 20 બોલ અલિંગ્રહણના એક જ શબ્દમાંથી કાઢ્યા પ્રવચન સારમાં, સમયસારમાં અલિંગ્રહણમાંથી એક જ બોલ કાઢ્યા ને બીજા 6 માંથી 6 કાઢીને 36 કાઢ્યા. કેમ ગાથા તો એકની એક છે, અર્થ ફેર કેમ કરે છે? બોધની તારતમ્યતા હંમેશા દરેક શાસ્ત્રમાં અને એક શાસ્ત્રમાં પણ જુદી જુદી હોય શકે છે.
કુકડાનું
માંસ ખાવું ભૂમિકા પછી માંસાહારી હોય એને એમ કહેવાય કે ભાઈ લીલા શાકભાજી સેંકડો જાતના મળે છે તો માંસ શું કરવા થાય, શાકાહારી થઈ જાય ને, માંસાહારી શું કરવા
થાય,
શાકાહારી થાય. જે શાકાહારી હોય એમ કે ભાઈ બિલોત્રી છોડ તો થોડું ઘણું મળે છે, મિત્ર એકાદ શું એકાદ દાળ શીખશે કેવી રીતે ચલાવતા છે. એ બોધની તારતમ્યતા જુદી જુદી છે, પણ સમજવા યોગ્ય
છે.
એક પરથી બોજની તારતમ્યતા હોઈ શકે નહીં, કેમ કે સામે મુમુક્ષ નહીં અથવા જીવોની યોગ્યતા એક શક્તિ નથી. બધી વાત છે.
મને
ખબર નથી, બીમાર પડે છે.
અધિકારી જોઈને એને એવો ઉપદેશ દેવો,
કેમ કે કોઈને માંસ છોડાવ્યું છે તો કોઈને લીલોતરી છોડાવ્યું છે તો કોઈને દેવી ભૂમિકા છે, ઉપદેશ આપ્યો છે, મોક્ષણ પ્રકાશ લીધી છે. ઉદ્દેશકોની એ નીતિ છે. શું કે છે, શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધ તારતમ્ય તથા ચારિત્ર સ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશો. એટલે યોગ દ્રષ્ટિ સમસ્યામાં આ રીતે ચડ ઉતર પરિણામની અંદર કેવા કેવા પરિણામ હોય, કેવી કેવી રીતે પુરસ્કાર કરવો, કઈ સ્થિતિમાં કેવી રીતે પુરસ્કાર કરવો, કેવી દ્રષ્ટિ કરવી, કેવું જ્ઞાન કરવું, એ વગેરે નહીતર ચાર અનુભવની જરૂર નથી રહેતી. શું મન પ્રમાદી થાય ત્યારે કર્ણાનુયોગનો અભ્યાસ કરવો. તો લીધું છે
ચારે અનુયોગ,
ચારે અનુયોગ માટે લીધું છે. કેમ કે એ વખતે કર્ણાનો ગણિતાનો યોગ છે ને, એટલે ઉપયોગ પ્રમાણે થયો હોય, શિક્ષિત થઈ ગયો હોય તો બરાબર કામ કરતો થઈ જાય. મન કસાઈ થયું હોય તો શરણાનો યોગનો અભ્યાસ કરવો. એ ચાર પ્રકાર એમના દેખાય છે મનમાં. એ રીતે ભૂમિકાઓમાં બોધ તારતમ્ય તથા ચારિત્ર સ્વભાવનું તારતમ્ય, બોધનું એટલે જ્ઞાનનું તારતમ્ય અને આચરણનું તારતમ્ય. મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે, આચરણ કરવા માટેનું તારતમ્ય પણ વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે, વિચાર કરવા યોગ્ય છે અને સ્થિતિ કરવા યોગ્ય છે, એવા આશય સ્થિતિ ગ્રંથમાં માટે વાંચવાની અમે તમને ભલામણ કરીએ છીએ. યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે. યમથી માંડીને સમાધિ પર્યંત, યમ એટલે સામાન્ય પ્રયોગ, શ્વાસોશ્વાસના જે પ્રયોગ શરૂ કરે છે ને એને યમ કહે છે. યમ પછી વિશેષ યમમાં આવે છે, સંયમ કહે છે. ત્યાંથી માંડીને નિર્વિકલ્પ સમાધિ દશા થાય એવા અત્યંત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે. એક પ્રાણાદિ નિરોધ રૂપ અને બીજો આત્મ સ્વભાવ પરિણામ રૂપ. આ એક બહુ સુંદર વાત કરી છે. મેં જે લોકો યોગાભ્યાસમાં જાય છે ખબર નથી કે આત્મ સ્વભાવ પરિણામ રૂપ એક બીજો યોગ છે. શું અષ્ટાંગ યોગમાં એક પ્રાણાદિ નિરોધ રૂપ યોગ છે. પ્રાણાદિ નિરોધ એટલે શું, શ્વાસોશ્વાસ છે ને એને પ્રાણ કહે છે ને, શ્વાસોશ્વાસનો નિરોધ કરવામાં આવે છે. શ્વાસ લઈએ પછી એને રોકી દઈએ એ એનો નિરોધ છે અને પછી એને છોડે.
હવે એમાં પ્રેક્ટિસ એ કરવાની હોય છે કે ધીમે ધીમે શ્વાસ લે, પછી રોકાય એટલો રોકે સહજ, અને પછી આસ્તે 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 છોડે. એમને પ્રેક્ટિસ વધારે એટલે શ્વાસને રોકવાની શક્તિ વધે. આવા ભરાય શ્વાસને રોકવાની શક્તિ વધે. અને એ જે પ્રાણવાયુ છે, ઓક્સિજન એ છે ને, અને પ્રાણવાયુ છે એ અંદર રહીએ તો એ ફૂફસામાં અને છેક નાભી સુધી એનું પ્રસરણ થાય, અને એ રીતે એમાં ઉપયોગ દેતા મનની ચંચલતા ઘટે છે. સાથે સાથે મનોયોગ કામ કરે છે, શરીર યોગની સાથે મનોયોગ પણ કામ કરે છે. એ વખતે મૌન રહેવાનું હોય છે, એટલે વચન યોગમાં મૌન થાય છે. એમ મન વચન કાયાના ત્રણ યોગનો એક પ્રયોગ છે, એને પ્રાણ નિરોધ રૂપ યોગ કહેવામાં આવે છે. એ યોગનો એક પ્રકાર છે, અને બીજો આત્મ સ્વભાવ પરિણામ રૂપ, આત્માના પરિણામને સ્વાભાવિક કરવા એવો પણ એક યોગ છે એમ કહે છે, જેને અધ્યાત્મમાં ઢાળવામાં આવ્યો છે. એ અધ્યાત્મનો અનુયોગ છે. આત્મ સ્વભાવ રૂપ પરિણામ કરવા એ કયો યોગ છે? અધ્યાત્મ નો અનુયોગ છે. એક બીજો અનુયોગ છે, પેલો પૂતગલ નો છે, આ જીવ નો છે. પછી એમાં એમ કે અમારા પરિણામ ની ચિંતા ઘટે છે, જીવ નો અનુયોગ થયો કે ન થયો ત્યાં, પણ એ કૃત્રિમ રીતે પરિણામ ની ચિંતા ઘટે છે. એટલે એ પ્રયોગ છોડતા બહુ જ થોડા સમયમાં પાછા પરિણામમાં ફેરફાર થઈ
જાય.
પૂતગલના લક્ષ્ય છે, પૂતગલના અવલંબન માટે એ પરિણામ સત્તા આ કરાવે છે ને. વિપશ્યના ધ્યાન સુધી એને આ તુલસીમાં એક ચાલે છે, આચાર્ય તુલસીમાં યુવાચાર્ય છે એ કરાવે છે. એ પણ આવા જ પ્રયોગ કરાવે છે. આ બધું વેદાંતિ લોકો જે અમેરિકાના બધે કરાવે છે, વેદાંતનો પ્રયોગ થોડું થોડું મત આપણને હોય છે. અમુક લાઈન બધી એકબીજા એકબીજામાં છે, બીજેલી છે. અને એવો વિષય દિગંબર આચાર્યોમાં, શુભચંદ્ર આચાર્ય નાના રણો માટે ગયો. ભગવાનની દિવ્ય ધનીમાં બધી વિદ્યાઓ આવી ગઈ. ક્યાંથી બધું નીકળ્યું છે? પોતાના નામને લેબલ લગાડીને માલ વેચે, થોડો ફેરફાર કરી નાખે, થોડો ફેરફાર કરી નાખે, કીધું લેબલ પોતાનું યોગ દ્રષ્ટિ સમુચયમાં આત્મ સ્વભાવ પરિણામ રૂપ યોગ્યનો યોગનો મુખ્ય વિષય છે, અને તે વારંવાર વિચારવા યોગ્ય. યોગ દ્રષ્ટિ સમુચય તમને કહીએ છીએ. એ ગ્રંથ પ્રાણાદિ નિરોધ રૂપ યોગના પ્રયોગનો નથી એમ કહે છે, પણ આત્મ સ્વભાવ પરિણામ રૂપ યોગ છે એની વાત એની અંદર આવી છે. માટે તમારે વારંવાર વિચારવા યોગ્ય. શ્રી ધીરુભાઈ ધુરીભાઈ આજે મુમુક્ષુઓને યથા યોગ્ય કરતા ચાલી છે. એ ખબર આ ઉપર આવ્યો છે. એકવીસમું વર્ષ આમાં પૂરું થયું છે, વર્ષ 31મું છે. એમાં પહેલો પત્ર લલ્લુજીની ઉપર લખાયેલો છે. આત્માર્થી શ્રી મનસુખે લખેલા પ્રશ્નને સમાધાન વિશેષ કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથા યોગ્ય સમજાશે. જ્યાં ચાતુર માસ રહેલા છે ખેડામાં, ખેડાની આજુબાજુ પહેલાં પણ આજે યથા મનસુખાનું નામ આવેલું છે. એમને કોઈ પ્રશ્ન લખાશે તો એ પ્રશ્નનું સમાધાન પત્રમાં ઉત્તર દેવાને બદલે સમાગમમાં એ પ્રશ્નનું સમાધાન દેવાની વાત નથી. એ ઉપરથી એમ પણ
વિચારી શકાયના સમાગમમાં આવેલા મનુષ્યોના અનેક પત્રોનો ઉત્તર એમને સમાગમમાં આપ્યો છે, પત્રોમાં આપ્યો. કારણ વર્ષ મોટા ભાગના પહેલા ગયા, મોટા ભાગના કરો તો ઘણી ચર્ચાઓ કરી શકે. લોકો ગયા ગયા એ ક્યાંથી મળ્યા? જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, એ મુનિઓનો લીધે છે. આર્યો લીધો છે. જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, સાર્થક વિકમ છે ને, તમે વિહાર કરી શકો છો. તેમણે જે ક્ષેત્રમાં શાંત રસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો લાભ થાય તેવા ક્ષેત્રમાં વિચરણ યોગ્ય છે. શાંત રસપ્રધાન વૃત્તિ રહે, શાંત રસની પ્રધાનતા વાળી વૃત્તિ રહે એવા ક્ષેત્રમાં જાઓ, જ્યાં પરિણામની અંદર અશાંતિ ઉત્પન્ન થાય એવા ક્ષેત્રમાં
નહીં
જવું. ક્ષેત્રકાળ ભાવનો લાભ લે તેવા ક્ષેત્રમાં વિચરવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે તો હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચરવું નહીં બની શકે, ચરોતર આદિ પ્રદેશમાં વિચરવું યોગ્ય છે. તો પછી શું છે, જેને સમાગમની આકાંક્ષા છે, અથવા એ કૃપાળુદેવ પોતે પણ એ ચરોતર ક્ષેત્રમાં જ આવતા હતા, નિવૃત્તિ ક્ષેત્રમાં એ બાજુ જ આવતા હતા. એમને કોઈ દૂર ન જાવું એ ક્ષેત્ર છોડીને આજુબાજુના ક્ષેત્રમાં વિહાર કરવો એવું યોગ્ય છે, એ જ વિનંતી છે. પૂછાયું છે કે એટલા બધા ભક્તિમાં એમને આજ્ઞાનથી હતા, પુસ્તક વાંચવું હોય તો પૂછાવે, અને એ ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું હોય તો પણ આજ્ઞા લેવી, આપની આજ્ઞા હોય એ પ્રમાણે ચાલીએ, આપની આજ્ઞા પ્રમાણે ચાલવાનો ભાવ છે. સૂચના કરતા કે તમારે હા કરો, હા પણ એ પ્રકારે ખૂબ આજ્ઞાનકૃત
ભગવાન.